महादेव्या को क्षीरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्र महावंदे तत्वलोचनदायकम् प्रभु तत्वलोचनदायकम्
વચનામૃત આંક 399 આપણો સ્વાધ્યાય ચાલુ છે. અમે પોતે ઉપાધિ પ્રસંગમાં રહ્યા હતા અને રહ્યા છીએ. તે પરથી સ્પષ્ટ જાણીએ છીએ કે તે પ્રસંગમાં કેવળ આત્મભાવે પ્રવર્તવું એ દુર્લભ છે. માટે નિરુપાધિવાળા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવનું સેવન અવશ્યનું છે એમ જાણતા છતાં પણ હાલ તો એમ જ કહીએ છીએ કે તે ઉપાધિ વહન કરતા જતા નિરુપાધિને વિસર્જન ન કરાય એમ થાય તેમ કર્યા રહો. અમ જેવા સત્સંગને નિરંતર ભજે છે તો તે તમને કેમ અભજ્ય હોય તે જાણીએ છીએ. પણ હાલ તો પૂર્વકર્મને ભજીએ છીએ એટલે તમને બીજો માર્ગ કેમ બતાવીએ તે તમે વિચારો. મુક્ષુઓને પોતાની સમસ્યા છે. ખંભાતરા મુક્ષુઓને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયું છે અને સમાગમ ઉપલબ્ધ થતો નથી અને એની પારાવાર મુશ્કેલી છે. જે સમુદાયની વચ્ચે રહેવું છે તે સમુદાય નિંદા અને ટીકામાં પડ્યો છે. એને સત્પુરુષનું ઓળખાણ નથી એટલે મુમુક્ષુ જીવ મૂંઝાય છે કે આ પરિસ્થિતિમાં શું કરવું. જ્ઞાની પુરુષ એને કહે છે કે તમે એવી રીતે ધીરજપૂર્વક અદ્વેષ ભાવે પ્રવર્તન કરો કે જેથી કરીને સમુદાયના લોકોને સત્પુરુષના અવર્ણવાદ અથવા અવજ્ઞા બોલવાનો પ્રસંગ ઉપસ્થિત ન થાય. બહુ કપરું છે કારણ કે જેના ગુણગ્રામ કરવાથી જીવ ભવમુક્ત હોય તેના ગુણગ્રામથી પ્રતિકૂળતા આણી દોષ ભાવે પ્રવર્તવું એ જીવને મહાદુખદાયક છે. એમને કોઈ પૂર્વકર્મનું નિબંધન હોય કદાચ, છતાં પણ આવા જીવો પ્રત્યે કરુણાદૃષ્ટિ માધ્યસ્થ દ્રષ્ટિ રાખીને એવી રીતે તમે વર્તન કરજો, એવો અદ્વેષ ભાવે વર્તન કરજો કે એને ગુણગ્રામ કરવા યોગ્યના અવર્ણવાદ બોલવાનો પ્રસંગ ન પામે તેવો માર્ગ તમે ગ્રહણ કરો એવી અમારી ભલામણ છે. મુમુક્ષુઓને માર્ગ આપે છે, ભલામણ આપે છે, પણ પ્રત્યક્ષ જીવનની અંદર જે પરિસ્થિતિ છે એની વચ્ચે જે રહેવું છે એ કેટલું કષ્ટસાધ્ય છે એ જ્ઞાની પુરુષના લક્ષ્યની બહાર નથી. એટલે લખે છે કે અમે પોતે ઉપાધિ પ્રસંગમાં રહ્યા હતા અને રહ્યા છીએ. તે પરથી સ્પષ્ટ જાણીએ છીએ કે તે પ્રસંગમાં કેવળ આત્મભાવે પ્રવર્તવું એ દુર્લભ છે. જ્ઞાનીઓનો જ્યારે બોધ હોય છે ઇટ્સ નોટ મિયર એકેડેમિક ઓર થિયરેટિકલ. વ્યવહારિકતાની અંદર મુશ્કેલી એ છે કે જે પ્રોફેસરો લેક્ચરો રીડર સંશોધકો ડોક્ટરો અને વૈજ્ઞાનિકો બધા જે હોય છે આ બધા થિયરી ઉપર ચાલે પછી એને ધરાતાલ સાથે સંબંધ હોય કે ન હોય એટલે બધા જ જે કાંઈ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને પ્રત્યક્ષ જીવન સાથેનો મેળ નથી હોતો અને એને કારણે થઈને એ સિદ્ધાંતો ઉપર ચાલવામાં કોઈ બળ આવતું નથી. પેલો મહાન ચિંતક ગોર્કીએ બહુ સરસ વાત કરી કે માણસે એટલી બધી પ્રગતિ કરી, એટલી બધી, પથ્થર યુગમાંથી અવકાશ યુગમાં આવી ગયો. પથ્થર યુગમાંથી એ અવકાશ યુગમાં આવી ગયો. એ આકાશમાં ઉડતા શીખ્યો. એને સમુદ્ર ઉપર તરતા પણ આવડે છે પણ ધરતી ઉપર ચાલવાનું ભૂલી ગયો. એને વાસ્તવિકતા સાથે જીવનનો જે તાલમેલ છે, સંતુલન છે, આ જ ધર્મ છે. એ ભૂલી ગયો, સિદ્ધાંતોમાં ચાલી જાય, કાં તો ઉપર ઉડે અને કાં તો સમુદ્રની ગહનાએ ગહનતા પકડે. પરંતુ જ્ઞાનીઓ કહે છે ધર્મનો માર્ગ આચરણનો છે, જીવનનો છે. આચારો પ્રથમો ધર્મ. એટલે કૃપાળુદેવ કહે છે કે અમે પોતે ઉપાધિ પ્રસંગમાં રહ્યા હતા, તે પરથી સ્પષ્ટ જાણીએ છીએ કે તે પ્રસંગમાં કેવળ આત્મભાવે પ્રવર્તવું એ દુર્લભ છે. આત્મભાવે પ્રવર્તવું ઉપાધિ પ્રસંગમાં રહીને એ દુર્લભ છે, એ જરા મુશ્કેલ છે, એ સાધના થોડી કઠિન છે. ઉપયોગ વધારે જોઈએ, બોધબળ વધારે જોઈએ, આત્મબળ વધારે જોઈએ. આજે તો એવો ઘાટ છે કે જેને કોઈ જીવનની અંદર કોઈ ઉપદેશ એવો આપે છે કે જેની સાથે એણે કોઈ દિવસ એ પ્રકારનું ભૂખનું દુઃખ જેણે જોયું નથી ક્યારેય જીવનમાં, એ ઉપવાસનો ઉપદેશ આપે. જેણે ક્યારેય જીવનમાં નીતિમત્તા આચરી નથી એ નીતિના ઉપદેશ આપે. ચાલે છે સંસારમાં, પરંતુ પરમાર્થ માર્ગના જ્ઞાનીઓ સંતો એની પરંપરા એવી છે કે એમણે સંસારના બધા જ પ્રકારના સ્તર ઉપરથી જીવનમાંથી પસાર થયા છે, બધા જ સ્તર ઉપરથી. અમદાવાદમાં સત્સંગ ચાલતો હતો, પરમ કૃપાળુદેવ બેઠા છે અને સામે ગોપાળરાવ નામના એક વિદ્વાન આવીને બેઠા છે, બહુ શાસ્ત્રજ્ઞ. કૃપાળુદેવે એને પ્રશ્ન કર્યો કે કહો ગોપાળરાવ, જૈન દર્શનની વિશેષતા શું? તો ગોપાળરાવ તો જુદું જુદું બોલવા માંડ્યા, પણ કૃપાળુદેવે એને અટકાવીને તરત કહ્યું કે કર્મવાદ, કર્મ સિદ્ધાંતની નિષ્ઠા. અને જુઓ આ કર્મગ્રંથ પડ્યો છે જેના તમે એના ઉપર અધિકાર ધરાવો છો, પણ આ આત્મા આ કર્મગ્રંથમાં કહેલી બધી જ પ્રકૃતિઓમાંથી પસાર થયેલો છે અને કર્મગ્રંથના છેડે મોક્ષ છે. બધી જ પ્રકૃતિઓનો ક્ષય થયે જીવ મુક્ત થાય છે. મુક્ત એને કર્મથી થવું છે, એને આવરણ કર્મનું છે, એને બંધન કર્મનું છે. એ પરિવેષ્ટિત છે, આત્મા કર્મથી છે, એ લેપાયેલો છે કર્મથી છે. અને આ કર્મગ્રંથમાં જૈન દર્શનની અંદર આ બધી જ કર્મની પ્રકૃતિ કીધી છે. અને આ આત્મા આ કર્મગ્રંથની અંદર કહેલી તમામ પ્રકૃતિઓમાંથી પસાર થયેલો છે. જન્મો જન્મની જેની સાધના છે એને સત્યની ઉપલબ્ધિ થાય છે, એ સત્યને એને વાસ્તવિકતા સાથેનું અનુસંધાન હોય છે. એટલે કૃપાળુદેવ લખે છે કે અમે પોતે ઉપાધિ પ્રસંગમાં રહ્યા હતા અને રહ્યા છીએ અને રહ્યા છીએ. સંસારની સંબંધની ઉપાધિ, સંયોગોની ઉપાધિ, અને એને કારણે આખો સંસાર, સંગ્રહ પરિગ્રહ, સ્વજન મિત્ર કુટુંબ પરિવાર, જ્ઞાત ગોત્ર ઘણું છે, આ બધી કર્મની સંતતિ છે અને એનો કોઈ પાર નથી. કેમ કે અહીંયા સંતતિ નિયમનનો લાગુ પડતો નથી કાયદો. એટલે કર્મની સંતતિ અનંત છે. જ્યારે જે ઉપાધિગ્રસ્ત બને છે ત્યારે ન જાણે ક્યાંથી કઈ પ્રકારની પ્રકૃતિ ઉદયમાં આવે, કેવી પરિસ્થિતિ ઊભી થાય એ કશું જ કહી શકાય નહીં. ઘણીવાર તો આપણને લાગે કે બધું જ સમાપ્ત થઈ ગયું છે, બસ હવે નિરાશ છે, એમ આપણે જ્યારે પગ વાળીને બેસી ત્યારે ભોમાંથી ભાલો ઊભો થાય એમ કોઈ ને કોઈ પ્રકારની મુસીબત ધારી ન હોય, કલ્પના ન કરી હોય, કોઈ કારણ પણ ન હોય એ વિપત્તિ આવવાનું, છતાં ભોમાંથી ભાલા ઊભા થાય એમ આ સંસારની ઉપાધિઓ આ સંસારગ્રસ્ત જીવનની અંદર ગમે ત્યાંથી ઊભા થાય. લોકો સમજે કે હું તો બસ હવે નિવૃત્ત થયો છું, બહુ શાંતિ છે, અને એને પણ ઉપાધિનો પ્રસંગ એવો ઊભો થાય અને કા શરીરની સુખાકારી એવી થઈ જાય, ધાર્યું હોય કંઈ અને સ્થિતિનું કંઈ ને કંઈ બને. એટલે સંસારની અંદર જ્ઞાનીઓ કહે છે કે આનો કંઈ ભરોસો કરવા જેવું નથી. સજ્જતા આપણે રાખવાની છે. સંસારની કોઈ પરિસ્થિતિ આપણને વશ નથી, કોઈ પરિસ્થિતિ આપણને વશ નથી. એટલે કે છે કે એથી કરીને અમે જાણીએ છીએ કે આવી પ્રસંગમાં અને આવા ઉપાધિમાં કેવળ આત્મભાવે પ્રવર્તવું એ દુર્લભ છે. માટે આનો ઉપાય શું જ્ઞાનીઓ કહે છે? આનો ઉપાય એ છે કે માટે નિરુપાધિવાળા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એનું સેવન કરવું, એનું સેવન અવશ્યનું છે. જીવને આ ટેવ પાડવી. 12 ભાવનામાં એક નિવૃત્તિ ભાવના જ્ઞાનીઓએ કહી છે. ગમે તેટલો આપણો કામકાજ હોય, વ્યવસાય હોય, આપણે માનતા હોય કે આઈ એમ ટુ બિઝી, તોય નિવૃત્તિનો નિયમ લેવાનો. ગમે તે વસ્તુ છે, આ વસ્તુને બાજુ ઉપર મૂકી દેવાની એટલે મૂકી દેવાની. મહિને દાડે એક દિવસ, બે દિવસ સંસારના તમામ પ્રકારના વ્યવસાય અને વ્યવહાર પ્રપંચના કાર્યોથી નિર્ણયપૂર્વક, સંકલ્પપૂર્વક, નિશ્ચયપૂર્વક એને મૂકી દેવાના કે આજે મારે મૌન છે તો મૌન જ છે. મારે કોઈ દુનિયાનું કંઈ કામ નથી, કોઈ સાથેનો વ્યવહાર નહીં, કોઈ હાથ તૂટી નહીં પડે, કઈ દુનિયામાં પ્રલય થવાનું નથી. આપણે એક દિવસ નહીં બોલીએ તો કે નહીં સાંભળીએ તો. નિશ્ચય બળ આપણા તરફ છે, જગત તરફ નથી. જગત પોતાના પ્રવાહમાં ચાલશે. એ આપણે હસવું તોય ચાલશે અને આપણે નહીં હોય તોય ચાલશે. જે ફેરફાર થશે થશે, થવા કાળ થયા કરશે. નિવૃત્તિ ક્ષેત્રનો અભ્યાસ કરો. કૃપાળુદેવ કે જે ખૂબ અભ્યાસ કરો. નિવૃત્તિના અભ્યાસ વિના નિવૃત્ત ભાવ આવે નહીં. પેલા દ્રવ્યથી પણ અભ્યાસ કરવો પડે એ પ્રસંગોથી. એટલે કહ્યું દ્રવ્ય ક્ષેત્ર નિવૃત્તિવાળા, આવા ક્ષેત્રમાં જવું પડે. બે દિવસ બધું બંધ રાખવું પડે, ફરગેટ ઇટ. એવા કાળને ભજવો પડે. નિવૃત્તિનો કાળ નક્કી કર્યો હોય કે આ એક દિવસ, બે દિવસ, એક કલાક, બે કલાક. સામાયિકનો કાળ એ નિવૃત્તિનો કાળ છે. જ્યારે સામાયિકમાં બેસીએ છીએ ત્યારે આપણે હજારો પ્રકારનો એનો વ્યવસાય હોય, પણ એ માણસે સામાયિક કરતો હશે ત્યારે શું એને બધા વ્યવસાયનું ધ્યાન આપવાની છૂટ હશે? જ્ઞાનીઓ એને આપી હશે? ચક્રવર્તી સામાયિક કરતો હશે ત્યારે એના પછખાણમાં કંઈ ફેર હશે અને આપણા પછખાણમાં ફેર હશે? કરમી ભંતે સામાયમ સાવજમ જોગમ પચખામી. હું તમામ પ્રકારના સંસારના વ્યવહારનો પરિત્યાગ કરીને હે ભગવંત, તારી આજ્ઞાએ બે ઘડી હું હવે આ સામાયિકની અંદર પ્રવેશ કરું છું. સમતા ભાવમાં, આત્મભાવમાં પ્રવેશ કરું છું. તો નવરો હોય સામાયિક કરે, જેને કાંઈ કામ ધંધા નથી એને, કારણ કે એને તો આ બે ઘડીનો નિયમ લેવો સહેલો છે. પણ જેને ચક્રવર્તીની આવી જવાબદારી છે એને સામાયિક કરવી હોય તો શું કરવું? ન થાય એને માટે સામાયિક કીધું નથી. આ પુણ્યો શ્રાવક જ નવરો છે કે પુણી કાતો બે ઓછી કાતે ભાઈ, તું તો આમ થોડી એકટાણા કરે છે, એક દી ઉપવાસ કરે ભાઈ, ક્યાં તારું લૂંટાઈ જાય છે એમ છે. અરે ભગવાન કે છે કે નિવૃત્તિનો ભાવ આવો. પુણ્યા જેવી નિવૃત્તિ આવે તો શ્રેણીકને કે છે તારા નરકના બધા બંધનો છૂટી જાય. જ્યાં પુણ્યા પાસે એક સામાયિકનું ફળ લઈ આવ, એ સામાયિકનું ફળ સામાયિક કરવાથી મળે છે, પુણ્યો આપે એનાથી મળતું નથી. એ સામાયિક કરવી પડે. અને જ્યારે સામાયિક કરવી પડે ત્યારે આઈ એમ બિઝી, તો તારાથી અનંત ગણા બિઝી એવા ચક્રવર્તીઓએ પણ રાજપાટ છોડીને આ સર્વસંગ પરિત્યાગનો માર્ગ લીધો છે અને ત્યારે જ પોતાની ચરમ દશાને પામ્યા છે. કઠણ છે પણ છતાં સેવન કરવું. જેમ 12 ભાવનાઓમાંથી વૈરાગ્યનું સર્જન થાય છે એમ નિવૃત્તિના સેવનથી નિવૃત્તિનો ભાવ જીવનની અંદર દ્રઢ થાય છે. અંતર્મુખતા આવે છે, આપણે આપણી જાત સાથે વિચાર કરી શકીએ છીએ અને અંતર્મુખ વિચારણા વિના આત્મકલ્યાણની સાધના થઈ શકતી નથી. બહારનું અનુસંધાન જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી પરમાર્થ સંબંધી વિચારણા ચિંતના થઈ શકે નહીં. એ તો કનેક્શન તોડવા જ પડે, પણ આ તો સામાયિક મોબાઈલ લઈને બેઠો હોય અને પૂજા કરવા જ એમાં મોબાઈલ રાખો હોય દેરાસરમાં. એને તીર્થંકર બોલાવે છે એ નથી જોવું, એને કોઈક બીજો આલિયો માલિયો બોલાવે એ સાંભળવું છે. કોઈ કેનાર નથી, કોઈ રોકનાર નથી. આ દંભ, આ આડંબર, આ દેખાવ, આ ધર્મને નામે ચાલતા બધા ધટિંગ કોણ રોકે? શું માઇન્ડું છે? અરે સંસારમાંથી નિવૃત્ત થા પછી ધર્મની ક્રિયા કર. સંસારને તું ગાંઠે બાંધીને આવ્યો છું અહીંયા. જ્ઞાની કે છે આવું સેવન અવશ્યનું છે, એમ જાણતા છતાં પણ હાલ તો એમ કહીએ છીએ, આવું જાણીએ છીએ અમે, અને છતાં ઉપાધિગ્રસ્ત લોકોને હવે જ્ઞાની ભલામણ કરે છે કે ઉપાધિ વહન કરતા જતા નિરુપાધિને વિસર્જન ન કરાય, એમ થાય તેમ કર્યા રહો. લક્ષ નિવૃત્તિનો, વ્યવહારમાં રહેવા છતાં લક્ષ નિવૃત્તિનો, પ્રવૃત્તિ કરતા છતાં લક્ષ નિવૃત્તિનો. આ સરસ મજાનું કરું એ ભાવ કરતા આમાંથી હું મુક્ત થાવ એ ભાવનું પ્રાધાન્ય, મુખ્ય અને ગૌણ તો આ મારે કરવાનું છે, આ કરવાનું છે, આટલા કામ આટોપવાના છે, એની સાથે લક્ષી કે પૂરા થઈ જાય તો સારું હું નિવૃત્ત થાઉં. ઘણી વાર તો આપણે આ કર્યા પછી એટલા માટે જલ્દી કરવું છે કે બીજું કરવું છે, એના પછી ઓલું કરવું છે, તો લક્ષ વધારે પ્રવૃત્તિનો છે આપણો. આ કામ કરીએ છીએ થોડું સાઈડમાં કંઈ થાય એમ છે, બસ આ સાઈડનું તો નામ એટલું બધું હમણાં શરૂ થઈ ગયું છે, પ્રચલિત થઈ ગયું છે આ કાળનું મોટામાં મોટું દૂષણ સાઈડ બિઝનેસ. બસ તારી પાસે તો બે કલાક છે તું આ કામ કરને, તારી પાસે એક કલાક છે તું આ કામ કરને, પૈસો કમાવો ગમે તેમ કરીને, વ્યવહારિક અવ્યવહારિક પ્રપંચ દગા ફટકા નીતિ અનીતિ ગમે તે કરીને, પણ તારી પાસે ટાઈમ છે બે કલાક છે તું આમ કરને, તું શું કર? પરોપકારનું એકેય કામ ન કરે, કલ્યાણનું એકેય કામ ન કરે, સેવાનું એકેય કામ ન કરે. તારી પાસે કામ છે, કામ કરવું છે, સેવાના ઘણા ક્ષેત્રો છે, તો એ નહીં. જ્યારે જ્યારે કઈ વાત થાય ત્યારે કઈ વાત થાય? પૈસા કમાવા સિવાયનું કઈ વાત એ સાઈડ બિઝનેસ કહેવાય જ નહીં. સારું વાંચન કરો, લોકોને સારું વાંચન કરાવો, જાઓ સમજાવો, ન ભણાવો એને ભણાવો, ન વાંચી શકતા એને સંભળાવો. અનેક પ્રકારની લોકકલ્યાણની પ્રવૃત્તિ, સેવાની પ્રવૃત્તિ છે, અનેક પ્રકારના ક્ષેત્રો છે, પણ ના, જ્યારે જ્યારે સાઈડ બિઝનેસની વાત આવે એટલે શું આવે? પૈસા કમાવા. બસ તું આ કર, તું આમ કર, તું ડ્રેસનું કામ કર, એટલે બૈરાઓ નવરા પડે આમ કર તેમ કર, પછી ઘરનું જે થવું એ થાય, ઉલાડીઓ બહાર જ ગમે, ટાંટિયો ક્યાંય રહેતો નથી, કેમ કે મન અંદર રહેતું નથી. ભાગા ભાગ, દોડા દોડ. બસ તમને સમય છે ને, તમને તો મોકળાશ છે ને, આ મોકળાશનું ગણિત એક જ જીવનનું, કે 24 કલાક તારા તું આ બસ આ ધંધાકીય પ્રવૃત્તિમાં તો નાખ આ ગણિત આપણું, અને તો એ સફળ છે ને, બહુ પ્લાનિંગ એનું ફર્સ્ટ ક્લાસ છે ને, બહુ એક્ટિવ છે ને, બહુ બિઝી છે ને, બહુ સ્માર્ટ છે ને, બહુ ઓવર સ્માર્ટ છે. કઈ વિચાર નથી આવતો. જ્ઞાનીઓ કહે છે કે આવા નિવૃત્ત નિરુપાધિવાળા ક્ષેત્રમાં પણ તમે ન જઈ શકતા હો ત્યારે ઉપાધિને વહન કરતા જતા ક્યાં કરવું પડે છે એટલું કરું છું, ઇટ ઇઝ અ કમ્પલ્શન. એ કરતા છતાં નિરુપાધિને વિસર્જન ન કરાય એમ થાય તેમ કર્યા રહો. તમે કરો ઈ કે નિરુપાધિ ભૂલાતી નથી ને, આ બધી ઉપાધિ છોડવી છે એ ભૂલાતું નથી ને. આરંભ સમારંભ વધારીએ, ધંધાની બ્રાન્ચ વધારીએ, સ્પ્રેડ કરીએ જ્યારે ત્યારે ભૂલાતું નથી ને કે આપણે આખરે નિવૃત્ત થવું જોઈએ, આ બધી માયાજાળ સમેટવાની છે. અને કદાચ આપણે નહીં સમેટીએ તો આપણે તો સમેટાઈ જશું ને. આ બધું આપણે માનો કે ખૂબ ફેલાવીએ, ફર્સ્ટ ક્લાસ બહુ બિઝનેસ પથારા કરીએ, કાંઈ વાંધો નહીં, પથારો કર. પથારો કરવામાં તું સ્વતંત્ર છો, પણ તારો પથારો હંકેલાઈ જાય એમાં એમાં પરતંત્ર છે. માટે જ્ઞાની કહે છે કે તું સંકેલાઈ જા ત્યાર પહેલા તારા સંસારને સંકેલી લેને. ઉપાધિ કરતા છતાં વહન કરતા જતા નિરુપાધિને વિસર્જન ન કરાય એમ થાય તેમ કર્યા રહો. આમાંથી શું ધર્મનો ઉપદેશ લેવો એ વિચારી લેવો. નાના નાના વાક્યોમાંથી જ્યાં જ્યાં જે જે જીવો ઉપાધિમાં છે એને શું આમાંથી, વોટ ઇઝ ધ મેસેજ ટુ બી ટેકન. તો અહીંયા આ નિવૃત્તિ ધર્મનો મેસેજ પરમ કૃપાળુ દેવ આપે છે કે કરો ઉપાધિ, પણ તે વખતે લક્ષ્ય શેનું રાખજો, નિરુપાધિનું, કે ક્યારે હું આમાંથી મુક્ત થાઉં, ક્યારે આ બધા તરફનો કદાચ મારો ભાવ નહીં હોય તો બીજા કારણો હશે, એ જે કારણો હોય તે, પણ ધીરે ધીરે હું એ બધા કારણોમાંથી મારી જાતને પાછી ખેંચી લઉં અને હું નીકળી જાઉં. મારા વિના નહીં ચાલે આ એક અહમ ભાવ છે, એનું વિસર્જન પહેલા કરવું પડે. એમાં આ મોટી મુશ્કેલી શું છે ઉપાધિમાંથી નીકળવાની? જીવ એમ વિચાર કરે કે મારી ઉપસ્થિતિ તો અનિવાર્ય છે, એ 25 જણા જોડાયેલા છે એ આવે કે ન આવે, પણ મારે તો છૂટકો જ નથી. સવારથી હાંજ સુધીમાં એક ગ્રાહક દુકાને ન આવતો હોય એવી દુકાનનો ધંધો ને ધંધાની સ્થિતિ હોય તો કે મારે તો 7 વાગ્યામાં દુકાને બેવું પડો. પણ તારે શું છે, શું વહીવટ છે? લાખ રૂપિયાનું ટર્નઓવર છે, કરોડોનું છે, બંધ કરીને દુકાન આવનારો આવશે, ખબર છે કે 10 થી 12 ધંધાનો ટાઈમ આવી જશે, આવવાનો છે, એમ છૂટકો જ નથી. પણ નહીં થાય, જીવ નહીં માને, એને એક કઈ કામ નહીં સુધી, નિવૃત્તિનું કામ નહીં, નિવૃત્તિનું લક્ષ નહીં, લક્ષ નથી. જ્ઞાની એ કહે છે કે ઉપાધિનું વહન કરતી વખતે નિરુપાધિનું એને લક્ષ્ય રાખ્યું જ નથી. અને એ લક્ષ્યની અંદર સૌથી મોટું નડતું હોય તો એને પોતાની અનિવાર્યતાનો એક ભ્રાંતિ છે એ નડે છે. એને એમ થાય છે કે આ છૂટકો જ નહીં હો, આ હું નહીં જાઉં ને દુકાન બંધ રહે, ચાલુ રહેશે, તું નહીં જાતો, અને કદાચ વધારે વ્યાપાર થશે. તારા ભાગીદાર કહેશે કે આપ નહોતા ને એટલે જ હરખું હાયલું બધું, કેમ કે તમારી હાજરી ટક 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 કર્યા જ કરતા હતા તો કોઈ જ ઠેકાણે નહોતું પડતું. 15 દિવસ તમે ગયા એટલું સરસ બધું ચાલ્યું છે. અમારે એક અમેરિકા મારી હરેક ભાઈ આવ્યા હતા અને એને અહીંની ઘણી ચિંતા, આ છોકરો આમ નહીં થાય, નહીં મારા વિના દૂધ નો પીએ, નહીં ગમશે નહીં, નહીં નિશાળ આમ નહીં થાય, ને કામવાડ માનતા નથી, ને ઘરની વહુને તો હજી કાંઈ બધું ખબર નથી પડતી. અને એક દિવસ કે ફોન કર્યો, એટલે ફોન કર્યો, મજા આવી, અમેરિકામાં મારી ફોનમાં ઓલું દાબી દીધું એટલે બધાએ સાંભળે. પૂછ્યું કેમ છે બધું, તો કે બાપુજી બહુ સરસ છો, કાંઈ ચિંતા કરતા ને આપ ત્યાં જ રહેજો. છોકરાઓ બરોબર નિશાળે જાય છે, ટાઈમસર જમી લે છે, આ તમે હતા આટલી બધા ચાળા કરતા હતા કે હવે તેની મેળે દૂધ પી લે છે ને તરત સ્કૂલે વ્યા જાય છે, કે છે કે બરોબર છે દાદાજી નથી ને કામ થઈ ગયું, બધું બરોબર છે, ઉતાવળ કરતા ને તો ડખો પાછો શરૂ થઈ જશે. ભાઈ આપણું સ્વર્ગમાં જઈને આ જ થવાનું છે આપણું, આપણે ત્યાંથી ફોન કરશું ને તો જવાબ આ જ થશે, તે દી આપણને એમ થશે કે વેલા કેમ ન આવ્યા. એક ઓલી ક્રોસિનની ગોળીની જાહેરાત આવે છે ટીવીમાં માથું દુખવાની, ઓલો કે 30% એક્સ્ટ્રા છે આની અંદર સ્ટ્રેન્થ, એટલે ઓલો પારસી બાબો કહે છે કે એ પહેલે ક્યું નહીં બનાવી, એના જેવું છે. આપણને એમ લાગે કે હવે મને ખબર પડી કે મારા વિના તો બધું ઉલટાનું સારું ચાલે છે, આ પહેલા કેમ આપણે ન આવી ગયા. બસ આ જ સ્થિતિ રહેવાની. પરમાર્થ માર્ગમાં જ્યારે જીવ આવશે ત્યારે એને એ જ ફીલ થવાનું, સાચો હશે તો કે હું મોડો પડ્યો, ઘણો સમય ગુમાવ્યો, આવો મનુષ્ય અવતારની ઘણી પણ ખોટી ગુમાવી, શક્તિ હતી ત્યારે ન આવ્યો. ઉત્તરાધ્યયન સૂત્રની અંદર જ્ઞાનીએ કીધું છે કે જ્યાં સુધી ઇન્દ્રિયો સાબુત છે, જરા અને ઘડપણની વ્યાધિઓ આવી નથી અને રોગથી તું ઘેરાયો નથી ત્યાં સુધીમાં હે જીવ તું ધર્મની આરાધના કરી લે, નહીં તો તને એમ થશે કે હું મોડો પડ્યો, શરીર થાકી ગયું, ઘટપણના સમસ્યાઓ બધી શરૂ થઈ ગઈ અને રોગથી ઘેરાયો છું. ઇન્વેસ્ટિગેશન કરવા એક ગયો તો માત્ર બ્લડ કાઉન્ટનું કરવા પડ્યા 25, અને તોય ડોક્ટર કે જજી ખબર નથી પડતી અંદર શું ખરાબી છે,
ખરાબી કાંઈ નહીં, રૂપિયો ખોટો છે, આમાં ખરાબીને ક્યાં ગોતવા જાઉં છું. પણ ઓલો ડોક્ટર સમજે કે લૂંટાય એટલે લૂંટી લ્યો આની પાસે, આ તો મરવાનો થયો છે, અને જો નહીં વાપરે તો મૂકીને જશે, તેના દીકરા વાપરશે, એના કરતા હું ન વાપરી લઉં. અને ડોક્ટરો કહે છે કે બહુ સારું, હવે આ કરાવો, હવે આ કરાવો, હવે આ કરાવો. અને આને મૂરખને એમ થાય છે કે બહુ મજા આવે, એક ડોક્ટર કહેથી બીજા ડોક્ટર કે જાય, બીજા કહેથી ચોથા આગળ જાય તો અભિમાન થાય, છ છ ડોક્ટર કાંઈ નોકરી એકા, તેમાં હરખાસ્ત નહોતું. પાપિયા તારા કર્મ તો જો, તારા રોગ તો જો, અને તને આનંદ થાય છે. અમદાવાદ બતાવ્યું પણ કંઈ થયું નહીં, હો આમ હસતો હોય કંઈ થયું નહીં. અરે પૈસા તો ગયા ને, બસ આ જ થવાનું હતું, એ થઈ ગયું, ખબર ન પડે. જીવ એટલો બધો ભ્રમણામાં આશામાં, જ્ઞાની કે છે નિવૃત્તિમાં મોડો પડશે હો, જો આ પ્રકારનો એ અભ્યાસ નહીં કરે, એ નિશ્ચય નહીં કરે કે નિવૃત્તિમાં જવું. રોજની નિવૃત્તિ એ સામાયિકનો આપણો ઉપક્રમ છે, અઠવાડિયે મહિને દાડે ધંધા ગમે તે પ્રકારનો સાંસારિક કામ ઉપાધિમાંથી બંધ કરી તીર્થસ્થાનમાં બેસવું, એકલા બેસવું, અને કંઈ ને કંઈ પ્રકારની અંતર્મુખતા કરવી, અભ્યાસ કરવો, અસંગતાનો અભ્યાસ, અંતર્મુખતાનો અભ્યાસ કરવો, આખરે માર્ગી છે. આજે જઈએ કાલ જઈએ કંઈ વાંધો નહીં, પણ જ્યારે જશું ત્યારે પરમાર્થનો માર્ગ નિવૃત્તિનો છે, સંસારના ઉપભોગનો નથી. ચક્રવર્તીને પણ એ છોડ્યા સિવાય મુક્તિ નથી. અમ જેવા સત્સંગને નિરંતર ભજે છે તો તે તમને કેમ અભજ્ય હોય તે જાણીએ છીએ, પણ હાલ તો પૂર્વકર્મને ભજીએ છીએ એટલે તમને બીજો માર્ગ કેમ બતાવીએ તે તમે વિચારો. એક ક્ષણવાર પણ આ સંસર્ગમાં રહેવું ગમતું નથી, તેમ છતાં ઘણા કાળ થયા સેવ્યા આવીએ છીએ, સેવીએ છીએ, અને હજુ અમુક કાળ સેવવાનું ધારી રાખવું પડ્યું છે. અને તે જ ભલામણ તમને કરવી યોગ્ય માની છે, જેમ બને તેમ વિનય આદિ સાધન સંપન્ન થઈ સત્સંગ, શાસ્ત્ર અભ્યાસ અને આત્મવિચારમાં પ્રવર્તવું એમ કરવું એ જ શ્રેયસ્કર છે. એવી જ્ઞાનીઓ પત્રની અંદર શિખામણ આપે છે. જન્મ જન્માંતરનો યોગી છે, ચોથા કાળમાં પણ જેનો જન્મ લેવો એ દુર્લભ, એને આ કાળની અંદર આવવું પડ્યું છે. એ કહે છે કોઈ અનંતના પરિભ્રમણ કરવા કરતા 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 થાકેલો કોઈ એવો આ જીવ આ ધરતી ઉપર આ છેલ્લે આવી ચડ્યો છે, અને એ આ પાંચમા આરામાં. તો કોઈ એવું કોઈ કર્મની ગતિ છે કે અમને અહીંયા ખેંચી લાવી છે, વાસ્તવિક અમારું વાસ્તવ્ય અહીંયા હોય નહીં. એવો પુરુષ કે જે અમે જ અમારા જેવો એટલે આટલો ઉચ્ચ કોટીનો આત્મા, એ કે છે અમે પણ સત્સંગને ભજીએ છીએ. તો તમે તમને એ અભજ્ય કેમ હોય? સંસાર ભજો છો તો સત્સંગ અભજ્ય હોય? સંસાર ભજતા ભજતા પણ સત્સંગને ભજો, ઉપાધિને વહન કરતા કરતા પણ નિરુપાધિનું લક્ષ્ય રાખો, પ્રવૃત્તિ કરતા કરતા પણ નિવૃત્તિ માટેનું લક્ષ્ય રાખો, આયોજન કરો, પ્રયત્ન કરો, થોડો એ દિશામાં પણ પ્લાનિંગ કરો. ઘણું બધું પ્લાનિંગ છે આપણા જીવનમાં, ઘણું પ્લાનિંગ છે, આ પ્લાનિંગ કેમ નથી? બેટરમેન્ટ ઓફ લાઈફ, વેલફેર, એમાં બધું જ પ્લાનિંગ છે આપણા જીવનમાં. તો આ આત્મકલ્યાણનું પ્લાનિંગ છે કે નહીં એ પણ રહેવું જોશે. અને એનો માર્ગ સત્સંગ, સ્વાધ્યાય, સત્શાસ્ત્ર અભ્યાસ એ છે. સત્સંગને ભજીએ છીએ, સત્સંગની બહુ સરસ મજાની વિભાવના કૃપાળુદેવે આપી છે. સત્સંગમાં ત્રણ તત્વ બહુ મહત્વના છે, એ જરૂરી છે. સત્સંગમાં સત્પુરુષ એ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે, પણ સત્પુરુષ હોવો જોઈએ. સત્પુરુષ એ જ કે નિસ્દિન, જેને આત્માનો ઉપયોગ છે, અથવા આત્મા જેને પ્રાપ્ત છે, આત્મા જેને પ્રગટ છે, જે આત્મા માં છે, આવો સત્પુરુષ એક. બીજું સતશાસ્ત્ર, આવા સત્પુરુષોને જે પરંપરા છે એણે પોતાના અનુભવ વાણી એ જેમાં પ્રકાશી છે, અને સિદ્ધાંતના બાંધા જેમાં મૂક્યા છે, અને જીવને એ સિદ્ધાંત પ્રમાણે ચારિત્રના બાંધા જેમાં આપ્યા છે, આચરણનો માર્ગ આપ્યો છે, ઉપક્રમ આપ્યો છે. આ સત્પુરુષના સતશાસ્ત્ર આને કહેવાય કે જે સતશાસ્ત્ર આત્માને મોક્ષની મૈત્રી કરાવે, જે સત્શાસ્ત્રથી આત્મામાં રાગ દ્વેષને કસાય પરિણામ જે અનંત સંસારનું કારણ છે એ મંદ પડે.
જે સત્શાસ્ત્રથી જીવ દ્રશ્ય જગત સિવાય બીજું કંઈ જાણતો નથી એને પરમાર્થનો આ અદ્રશ્ય લોકનું પણ એને જ્ઞાન થાય, ભાન થાય કે માત્ર હું અને મારું ઘર એટલી જ કંઈ દુનિયા નથી, 14 રાજલોક છે આ પરિભ્રમણ માટે, 4 ગતિ છે આ ફેરા કરવા માટે થઈને, દેવ ગતિ છે, મનુષ્ય ગતિ છે, નારકી છે અને તિર્યંચ છે. તિર્યંચ અને મનુષ્ય તો સાથોસાથ ચાલે છે. કાળ સારો હતો ત્યારે દેવગતિ એ ભેગી હતી, કાળ બદલાઈ ગયો તો દેવો વયા ગયા કે હવે આમાં આવવા જેવું નથી, હવે રહ્યા તિર્યંચ અને મનુષ્ય. પણ કાળ એટલો બધો ખતરનાક આવતો જાય છે હવે નરક અહીંયા ઊભું થઈ જવાનું, એ આવશે નીચેવાળા કે આપણી હારમાં લાગે છે આ બધા ઓલા વયા ગયા કે આપણાથી આ ધરતીની દુર્ગંધ સહન થતી નથી, હવે આ મેલા મનના માનવી આની અરે આપણો મેળ પડે એમ નથી. તો દેવો પહેલા તો આરાધનામાં હાજર રહેતા, આ બધા ચમત્કાર ને આ બધું દેખાતો પ્રભાવ ધર્મની અંદર પ્રત્યેક સમયે દેવોની અદ્રશ્ય રૂપે પણ હાજરી હોય, દૈવી તત્વ ખૂબ જોવા મળે જ્ઞાનીઓમાં, સંતોમાં, મહાત્માઓમાં, એની સાધનામાં તરત જ દૈવી તત્વ જોવા મળે. આજે ક્યાંથી મળે? મનની સાધના મેલી થઈ ગઈ હોય તો દેવ આવે નહીં. તો હવે કોણ આવે? આપણે કૂતરાને ગલાડવું ને બિલાડ આવીને બે જ, બીજું તો કઈ રહ્યું નથી. પણ જો કે છે ધીરે ધીરે આ કાળ થાય તો ઓલા નીચેથી નરકવાળા આવશે કે અરે આપણે હરમાં આવી ગયા છે, હવે હાલો આપણે જઈએ, મુશ્કેલીનો પાર નથી. સાધનાને શુદ્ધ રાખવી પડે. જ્ઞાનીઓ કહે છે સત્સંગ, એમાં સતશાસ્ત્ર, સત્પુરુષ પછી સતશાસ્ત્ર, અને ત્રીજું છે એ સત્સંગ કરનાર સત જિજ્ઞાસુ હોવો જોઈએ. એને જિજ્ઞાસા સતની હોવી જોઈએ, બીજી નહીં. કોઈ લૌકિક આશા આકાંક્ષા, કોઈ લૌકિક ફળની અપેક્ષાએ એ પરમાર્થનું આરાધન કરે તો એ સત્સંગ નથી, એને સત્સંગનું પરિણામ નહીં મળે. કારણ કે એને તો હજી આ ભવના સુખ જોઈએ છીએ, સંસારના સુખ જોઈએ છીએ, સંપત્તિના સુખ જોઈએ છીએ, યશ પ્રતિષ્ઠાના સુખ જોઈએ છીએ, મનાવા પૂજાવાના સુખ જોઈએ છીએ, સત્કારની કામના છે. હું જો મોટો ગણાવ, જ્ઞાની ગણાવ, ઉપદેશક ગણાવ, આ બધાને હું માર્ગદર્શન કરું, આવો ઉભરો ને આફરો ચડ્યો છે હજી ધર્મનો કે કંઈક હું કરી દઉં અને બધાને હું આમ નેતૃત્વ કરું. જગત પોતાના શુભાશુભ કર્મના આધાર ઉપર ચાલવાનું છે. અહમભાવને મંદ કરીને જ હંમેશા પરમાર્થ માર્ગની સાધના થાય. અહમભાવ આવે તો એ ત્યાં દૂષિત થાય, પરમાર્થ ઉગે નહીં, ઉગે જ નહીં. ઉગે ને આત્મવિચાર, એને ઉગે જ નહીં. જીવને સતની જિજ્ઞાસા હોવી, કૃપાળુ દેવે લખ્યું છે જિજ્ઞાસા તે સતની રાખવી, પદાર્થની જિજ્ઞાસા રાખવી. મારે આત્મા પ્રાપ્ત કરવો છે. કોઈ કૃપા થાય કોઈ સંતની કદાચ આપણા ઉપર અને કહી દે કે આજ તો માગ માગ, તો જે માગ એ આપી દેવું છે. આપણને એમ થાય કે જરાક કાલે કીધું હોત તો હું તૈયારી કરીને આવત ને, કેવું તો જરાક 2 કલાક પહેલા તો કેવું તું, તમારે પ્રસન્ન થવું જ તું, અને આ રીતે માગ માગ કરીને મને વરદાન માગવાનું કેવું છે? ટાઈમ તો આપવો છે. એમ કરો 10 મિનિટનો ટાઈમ આપશો તો હું જરા વિચારી લઉં. પણ આ તો ભગવાન છે કે અહીંયા ટાઈમ બાઈમ હોતો નથી. અહીંયા તો હમણાં નક્કી થાય કે તું ક્યાં ઊભો છું. નરસિંહને કૃષ્ણ પ્રગટ પરમાત્મા થાય અને કે માગ માગ, તો કે તમારી ભક્તિ સિવાય કઈ નહીં, જાઓ. શું જોઈ છે? ક્યાં કઈ જોઈ છે? જોતું હોત તો સંસારમાં રહે, ત્યાં શું કામ આવત? તૈયાર છે, એવર રેડી. કોઈ ગમે ત્યારે માગવાનું કે તો શું માગવું એ જેની પાસે નક્કી છે, અને જેને એમ થાય કે ટાઈમ આપ્યો તો વિચારી લઉં. આ ખોટો તૈયાર જ નથી. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. એ પહેલા વહેલા નક્કી કરીને આવ્યો છે, સત્સંગમાં આવ્યો ત્યારે, કે હવે જો મોકો મળે, પ્રસંગ પ્રાપ્ત થાય અને કોઈ ઈશ્વરની કૃપા અથવા પુરુષાર્થ કોઈ જાગે, તો પ્રાપ્તવ્ય તો એક જ છે કે પ્રભુ મારે સંસારની ભવની મુક્તિ સિવાય બીજું કંઈ જોઈતું નથી. પણ તને મારે આવતા જન્મમાં ચક્રવર્તી બનાવવો છે, તો કે સાહેબ એ પણ મારે બનવું નથી. રાજાનું પદ પણ મારે જોઈતું નથી, ઇન્દ્રની પદવી પણ મારે જોઈતી નથી. કારણ કે વરી ઇન્દ્રની પદવી પછી તમે તો વયા જશો, અને મારે તો પાછું નરકમાં આવવું ને. કાંઈ નથી જોઈતું, પરિભ્રમણ જ ન જોઈએ, સંસાર જ ન જોઈએ, પરની આશા જ નથી, તો માગવું શું? તૈયાર છે. આ સત જિજ્ઞાસુનું લક્ષણ છે કે એને કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. જેને મનમાં હજી હજાર રોગ છે, કે જો માગવાનું કહેતા હો તો ઘરનું ઘર થઈ જાય એવું કરી દો, માગવાનું કહેતા હો તો આ ધંધો જરા બરકત થાય એવું કરી દો, વાત નથી. સત્સંગ કરવા સિવાય, જ્ઞાની કહે છે, અમ જેવા લોકો સત્સંગને નિરંતર ભજીએ છીએ. એક ક્ષણવાર પણ આ સંસર્ગમાં રહેવું ગમતું નથી. કેટલી વાર? એક ક્ષણવાર પણ સંસાર સહન થતો નથી, આ ભવનું પરિભ્રમણ સહન થતું નથી. તો અંતરની અંદર એની નિવૃત્તિ કેટલી હશે? સંસારથી નિવૃત્ત થવાની ડિગ્રી જેને કહીએ, ઇન્ટેન્સિટી કેટલી હશે? એને નિવૃત્તિ ભાવ કેટલો ભજ્યો હશે જીવ, કે એક ક્ષણવાર પણ. કૃપાળુદેવે એક જગ્યાએ સરસ લખ્યું છે કે કર્મનો ઉદય જો વિરામ પામે એક સમય માટે, તો અમે હમણાં નીકળી પડીએ, અમે રોકાય નહીં. આ નિવૃત્તિનું વેદન થાય, ઉપાધિનું વહન કરતા કરતા નિવૃત્તિનું જેને વેદન છે, એને જ્યારે નિવૃત્તિનો પ્રસંગ, તક, અવસર ઊભી થાય, ત્યારે કોઈને પૂછવા રોકાય? તૈયાર જ છે ને, એવર રેડી. એને એક મિનિટનો સમય પણ જોઈએ નહીં, તત્કાલ રિઝર્વેશન મળે છે, પણ આ તત્કાલ મોક્ષની વાત છે. કે મળે તો આને લેવાની ભૂમિકા છે, એ તત્કાલ મોક્ષની ભૂમિકા છે. આજે તો કદાચ કોઈ મોક્ષ આપવામાં આવે તો આ કે ઉતાવળ નથી, મને હજી ઉતાવળ નથી. જે મોત આવે ત્યારે મોતને પાછું ઠેલવા માટે થઈને કેટલા પ્રયત્ન કરે જીવ, આ દવા, આ ઉપાય, આ હોસ્પિટલ, આ ડોક્ટર. અરે કોઈ હજી કાંઈ કહે છે, હજી છેલ્લે મરતી વખતે ધર્મ સંભળાવતા હોય અને એમાં જો ડોક્ટર આવે તો ઉભા રહ્યો, માસતીજી તમે જરા બાજુમાં રહી જાઓ, શું સાહેબ તમારું શું કહેવું છે, હજી કંઈ આશા છે? કાં તો કે આ તો ઉભા જ છે ને, એ તો સંભળાવશે પછી, આ કે વયા જવાના છે, અને એ નહીં તો બીજા આવશે, અહીંયા કાંઈ એનો તૂટો નથી. પણ સાહેબ કંઈ, ઇઝ ધેર એની હોપ? એ પૂછે, એનો દીકરો પૂછે, એના બીજા બાજુવાળા પૂછે, બધા એની ચાન્સ. અને જો અમારે એક પણ ચાન્સ ગુમાવવો નથી. મૂર્ખ મુક્તિનો ચાન્સ ગુમાવવામાં કોઈ દી કઈ પાછું વળીને જોયું નથી, અને મરવાનો થયો છું ત્યારે ચાન્સ ગુમાવવો નથી. નક્કી થઈ ગયું છે, આપણી ઈચ્છાને આધીન આ મૃત્યુ નથી. આપણા ખેલ પૂરા થઈ ગયા, થઈ જશે. કોઈએ બફમમાં રહેવા જેવું નથી. આ સંસારનું સ્વરૂપ છે. જ્ઞાની કે છે, એક ક્ષણ પણ આ સંસર્ગમાં રહેવું ગમતું નથી. એટલે આ સંસર્ગ છૂટી જાય તો અમને જરાય દુઃખ નથી, આ સંસર્ગ છૂટી જાય તો એનું જરાય દુઃખ નથી.
આપણને તેમ થાય કે કેટલું કામ કરવાનું બાકી છે. હજી મરતી વખતે પૂછે તો હજી એને આયદરા અધૂરા, અને એની પ્રાર્થના સભામાં બોલે બધા એના આયદરા અધૂરા રહ્યા, જે ગયા એના અધૂરા જ રહ્યા છે. કારણ કે સંસારનું સ્વરૂપ એવું છે કે કોઈ પોતાના આયદરા પૂરા કરી શકે જ નહીં. સંસાર અનંત છે તો એના પૂરા કેવી રીતે થાય? અને પછી કે એના આયદરા આપણે પૂરા કરીએ, રેવા દે ભાઈ, એનું એના કર્મ એને એના ભેગા જવા દે, એ ભોગવશે. સંસાર લાંબો છે, અહીંયા અધૂરા રહે તો બીજા જન્મમાં કરશે. જન્મની પણ કઈ કોઈ ખોટ નથી, અને સંસારમાં પણ અવકાશ ઘણો છે. 14 રાજલોક પડ્યો છે, 4 ગતિ છે, અને 84 લાખની યોની છે. એને શું કામ અહીંયા અધૂરા રાખીને? ભેગા લઈ જાય, પૂરા કરશે ગમે ત્યાં. પૂરા ત્યારે જ થશે કે ફરી તું આ વિતરાગના શરણે આવીશ, આ નિવૃત્તિ ધર્મમાં જઈશ. સંસારના આયદરા છે આદરવા ઉપર જ તારી જયારે વૃત્તિ હટી જશે, અને એક ક્ષણ પણ એ સંસર્ગમાં રહેવું ગમતું નહીં હોય ત્યારે એ કહે કે સંસારના પૂરા કાલ થતા હોય તો આજ થાય, મારું કોઈ નથી, સંસારમાં કઈ ગમતું નથી. ઘણા કાળ થયા સેવ્યા કરીએ છીએ, અમુક કાળ સુધી સેવાનું ધારી રાખવું પડ્યું છે. કૃપાળુ દેવની ભાષા છે, જ્ઞાની પુરુષ છે, એના જ્ઞાનમાં એને પોતાના ઉપાર્જિત કરેલા કર્મોનો ઉદય સ્પષ્ટ દેખાય છે. એટલે કહે છે કે અમુક કાળ સુધી અમારે અહીંયા રહેવું ધારી રાખવું પડ્યું છે, અને તે જ ભલામણ તમને કરવી યોગ્ય તમને કહીએ છીએ. મુમુક્ષુને કદાચ જ્ઞાન ન હોય તો આપણે તો હંમેશા તૈયાર રહેવું, હંમેશા નિવૃત્તિ ઈચ્છવી. ઈચ્છા જો પૂછે તો શેની રાખવી? નિવૃત્તિની. એમ માની છે, તમને કરવી યોગ્ય માની છે, શું કરશો તમે? અમે શું તમને વિનંતી કરીએ છીએ? જ્ઞાની પુરુષ કે અમને તો ખબર છે અમારા કર્મની, એ તો જીવનના અંતિમ પળમાં ભવમાં અહીંયા આવીને ઉભો છે. એ કહે છે કે પૂર્વકાળે આ ભરત ક્ષેત્રમાંથી જે જે પરમાણુઓ જગતમાંથી ભેળા કર્યા છે તે સર્વ પરમાણુઓ તે બધાને આપીને ઋણ મુક્ત થઈને નવરું થઈ જવું, એ જ એની સૌથી વાલી શ્રેષ્ઠ અને સૌ ઉપયોગી પરમ જિજ્ઞાસા છે. 37મો પત્ર પણ 21મા 20મા વર્ષમાં આ પત્ર લખ્યો કે અમારો સંસાર તો અમે સમેટી રહ્યા છીએ, અમારે તો આ જગતના બધા જે કંઈ પરમાણુ ભેળા કર્યા છે એ એને સોંપી દેવા છે, અને ઋણ મુક્ત થવું છે. બસ આ ઋણ મુક્ત થવા અમે આવ્યા છે, પણ આપણને તો એ કંઈ ખબર નથી, કાળ કેટલો બાકી છે એ ખબર નથી. એટલે આપણે તો કાળ ટૂંકાય એવો પ્રયત્ન કરવો. કેટલો બાકી છે ખબર નથી, એટલો બધો લંબાયેલો છે, એટલો બધો ફેલાયેલો છે, એટલો બધો પથરાયેલો છે, આપણા પરિભ્રમણને કોઈ સંખ્યામાં ગણી શકાય એમ નથી. જ્ઞાની કે છે એ સમયે એક કામ કર, એની અલ્પતા એને ટૂંકો માર્ગ ટૂંકાવી નાખવા માટે તેને જેમ બને તેમ વિનયાદિ સાધન સંપન્ન થઈને સત્સંગ, સત્શાસ્ત્ર અભ્યાસ અને આત્મવિચારમાં પ્રવર્તવું એમ કરવું એ જ શ્રેયસ્કર છે. 3 વાત આપણને આપી, શું કરવું અમારે? તો કે વિનયાદિ સાધન સંપન્ન થઈને કન્ડિશન શરત કે તારે સત્સંગ કરવો, શાસ્ત્ર અભ્યાસ કરવો અને આત્મવિચારમાં જવું, પણ ત્યાર પહેલા એ ગુણ પ્રાપ્ત કરવો પડશે વિનય. ઉત્તરાધ્યયન સૂત્ર છેલ્લી દેશના ભગવાન મહાવીર બિરાજે છે, અને એની 36 પ્રહરની છેલ્લી દેશના શરૂ થાય 16 પ્રહરની, ત્યારે ઉત્તરાધ્યયન સૂત્રની અંદર ભગવાને જે 32 સૂત્ર આપ્યા એમાં પહેલું સૂત્ર આપ્યું વિનય સૂત્ર. વિનયો મૂલ્યો ધમ્મો, ધર્મનું મૂળ વિનય છે, અને વિનયની વ્યાખ્યા કૃપાળુ દેવે બહુ અદ્ભુત કરી છે. આપણે સમજીએ છીએ કે જેમ નમન કરવું એમ વિનય છે. નમન નમન મેં ફેર હૈ બહોત નમે નાદાન, અહીંયા વ્યવહારિક વિનય નહીં, પારમાર્થિક વિનયની વાત છે. પારમાર્થિક વિનય, આધ્યાત્મિક વિનય, આ મોટા આવ્યા ને નમસ્કાર કર્યા, આ વેવા એવા ઉભા થયા, મોટા હતા આમ કરવું, આ બધા વિનયની જે કંઈ છે એ બધો લોક વ્યવહાર છે, લોક સંજ્ઞા છે. અહીંયા વિનયાદિ સંપન્ન,
એ જ્યારે કહ્યું છે અને સત્સંગ કરવો છે, શાસ્ત્ર અભ્યાસ કરવો છે અને આત્મ પ્રવર્તન કરવું છે, તો તું વિનયશીલ થા. વિનય આવ્યા વિના તને આ આત્મવિદ્યા આવશે નહીં. આ વિનયનું સ્વરૂપ કૃપાળુદેવે લખ્યું છે કે વિનય એટલે શું? હું કંઈ જાણતો નથી. અનંત જ્ઞાનીઓનો વિનય હોય તો આ છે. જ્ઞાનીઓનો વિનય હું કંઈ જાણતો નથી. જો કોઈ જ્ઞાનીનો વિનય કરવો આપ કહો છો તે વાત સાચી છે, આમાં મારી સૂઝ કંઈ ન પડે, આમાં મને ખબર ના પડે. હું જે કંઈ જાણું છું માનું છું બને મારી માન્યતા અપૂર્ણ હોય અધૂરી હોય, કેમ કે મારી પાસે પૂર્ણ વિચાર ક્ષમતા ન હોવાને કારણે અને મારું માલિન્ય છે ચિત્તનું એને કારણે મારી વાત છે એ દોષિત પણ હોઈ શકે છે, પણ પ્રભુ આપ કહો તે સાચું. નો સેકન્ડ ઓપિનિયન ઓન ધ ઓપિનિયન ઓફ ધ લર્નેડ મેન, આ એનો વિનય કહેવાય. જ્ઞાનીનો વિનય કરવો હોય ત્યારે જ્ઞાનીની વાત જાણ્યા પછી આપ કહો તે સાચું, કેમ કે આપ જ્ઞાનના અનુભવના આધાર ઉપર, અનુભૂતિના આધાર ઉપર શબ્દ બોલો છો. અમારી વાતો અભિપ્રાયના આધાર ઉપર છે, મતના આધાર ઉપર છે, માન્યતાના આધાર ઉપર છે. અમારું બધું જે કંઈ જ્ઞાન છે એનો આધાર જગતનો અભિપ્રાય છે, અને પ્રભુ આપની પાસે જે જ્ઞાન છે એનો આધાર તમારું પોતાનું સમ્યક દર્શન છે, સત્યનો આધાર છે, તમારો આત્મનો અનુભવ છે. તો વિનય પરમ દૈનીય, દૈનીય જે કહ્યું છે કૃપાળુદેવ 254માં, એ પરમ દૈનીય વિનય જીવમાં પહેલા વહેલા દાસાનો દાસ એ થવાની. હું કંઈ જાણતો નથી, આ વિષય એવો છે કે જે વિષયનું ખેડાણ મારું નથી. તો સત્સંગમાં જ્યારે જીવ બેસે ત્યારે જે જીવ માન્યતા સાથે બેસે અને જે જીવ માન્યતા વિના બેસે, પરિણામ કોને થાય? જે ખાલી બેઠો છે, માત્ર આવ્યો છે કે આપણે કંઈ જાણતા નથી. ચાલો જઈએ, જાણતા હશું એની અંદર સુધારો થશે, એની અંદર જે કંઈ વિકૃતિ હશે તે નીકળી જશે, વિકારો હશે ચાલ્યા જશે, આપણે કાંઈ સમજતા નથી. સત્સંગનો અધિકારી વિનયવાન જીવ છે. જ્ઞાની પુરુષની વાત જ્યારે સાંભળતો હોય સત્સંગમાં, સત્શાસ્ત્રનું વાંચન થતું હોય, એ સત્શાસ્ત્રના વાંચનમાં કેટલી વાત આવે કે જે આપણને પહેલી દ્રષ્ટિએ બેસે નહીં. શું કામ ન બેસે? કૃપાળુદેવે લખ્યું છે કે ક્યારેય આનો અભ્યાસ નથી કર્યો. અનભ્યસ્ત છે, પરમાર્થ ભાવના એ અનાદિનો અનભ્યસ્ત છે. બાકીના બધાનો અભ્યાસ કરેલો છે. સોશિયોલોજીસ્ટ કહે છે કે જીવની અંદર આહાર, પછી ભય, મૈથુન અને પરિગ્રહ, આ સંજ્ઞા એને જન્મોજન્મની પ્રાપ્ત છે, એનો અભ્યાસ છે. એને બાળક જન્મ લે તેને કોઈ ધાવતા શીખવવું પડે નહીં. લગ્ન કરે કોઈને એને મૈથુન શીખવવા જવું પડે નહીં. એની સામે કંઈ પણ પ્રકારનો ભય આવે તો ભયની સંજ્ઞા કોઈ એને બતાવવું પડે નહીં કે ભય છે. આ સંજ્ઞાઓ એનામાં પરાપૂર્વથી ચાલી આવેલી છે, કેમ કે એનો અભ્યસ્ત છે, આનો નિષ્ણાત છે. ઊંઘમાં પણ ન જાય આ સંજ્ઞાઓ છે, એ જીવનની સાથે એટલી બધી જોડાયેલી છે, એનો અભ્યાસ થઈ ગયો છે યંત્રવત. પણ પરમાર્થનો અભ્યાસ ક્યારેય નથી. એટલે જ્ઞાનીની વાત જ્યારે આવે છે ત્યારે આ ક્યારેય અભ્યાસમાં આવી નથી. એટલે વાત પહેલી દ્રષ્ટિએ બેસે નહીં, પહેલા તો જરા અવળી જ લાગે. એટલે સંતે ગાયું છે કે સત્સંગનો રસ પહેલા કેવો લાગે? કડવો. સત્સંગનો રસ ચાખ પ્રાણી તું, સત્સંગનો રસ ચાખ, પ્રથમ લાગે કડવો, પછી આંબા કેરી શાક, પછી તો મીઠાશ કેરીની અમૃત જેવી મીઠાશ હશે, પણ પહેલા તો સમસમી જઈશ, હળહળી જઈશ, તને એમ થશે કે ક્યાં આવી ગયા. કારણ કે આ અનંત કાળના પરિભ્રમણમાં ક્યારેય આનો અભ્યાસ થયો નથી. હવે આવા અનભ્યાસી જીવ અણઘડ, એને જ્યારે સત્સંગ કરવો છે ત્યારે ભાઈ એક કામ કરજે, મૂંગો મરજે, બોલીશ માં કઈ આવી નહીં. હું જાણું છું એવું અભિમાન તારું મૂકી અને પછી સંતને ચરણે જજે, પછી જ્ઞાનીની વાત સાંભળવાનો પ્રયત્ન કરજે, પછી જ્ઞાનીની વાત સમજવાનો પ્રયત્ન કરજે, તો તને સમજાશે. કારણ કે દ્રશ્ય જગતની વાત એ જ્ઞાનીની નથી, જ્ઞાનીની વાત અદ્રશ્ય જગતની છે, એની આત્માની વાત છે, એ અરૂપી છે, એ અમૂર્ત છે, એ અદ્રશ્ય છે. હવે આત્માની વાત એ એની વાણી દ્વારા, અનુભવથી, એના લક્ષણથી, એના ગુણથી, એના ધર્મથી સરસ રીતે કહે છે, ભેદ જ્ઞાનથી જુદી પાડીને કહે છે. પણ એ સમજવા માટે આ વાત ચાલે છે, એ અદ્રશ્ય તત્વની ચાલે છે, એને સમજવા માટે થઈને જરા વિશેષ ઉપયોગ જોઈએ અને એમાં આપણું અહંકારનું આવરણ આડું આવે તો આપણને એ વાત બેસે નહીં. માટે જ્ઞાની કે છે, વિનય સંપન્ન થજે તું, પેલા વિનય આવી જાય. વિનય આવે તો જ ભગવાનના મંદિરમાં દર્શન કરવા જવું. વિનય ભાવથી જ કોઈ પણ સત્સંગના કેન્દ્રોમાં આપણે આત્માર્થ અર્થે જવું, તો જ સત્સંગ, સત્શાસ્ત્ર અભ્યાસ અને આત્મવિચારમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે, તો તને પરિણામનું, હેતુનું કારણ થશે. નહીં તો તારા અહમ સાથે ટકરાશે અને તને એમ થશે કે મારો અહમ મોટો છે, આમાં તો આત્મા માલ કંઈ નથી, એ નિર્ણય લઈ લેશે. તમે તથા બીજા ભાઈઓનો હાલ સત્સંગ પ્રસંગ કેમ રહે છે તે જણાવશો. અને આખા પત્રને અંતે કૃપાળુદેવે એક વાક્ય સરસ મૂક્યું, સમય માત્ર પણ પ્રમાદ કરવાની તીર્થંકર દેવની આજ્ઞા નથી. ફરીથી કહું છું, બાકી પત્ર પૂરો થાય છે, શું ઉપદેશ કરવો હશે, શું કહેવું હશે, પોતાને જે કહેવું તે કહી દીધું, હવે તીર્થંકર જે કહે છે એ કહે છે. સમય માત્ર પણ પ્રમાદ કરવાની તીર્થંકર દેવની આજ્ઞા નથી. ઉત્તરાધીન સૂત્રની અંદર વિનય સૂત્રની સાથે એક ધ્રુમ પત્રકનું સૂત્ર આવે છે, ભગવાન મહાવીરે એની અંદર એના પ્રથમ ગણધર ભગવાનના એવા ગૌતમને કહે છે, સમય ગોયમ મા પમાયે, હે ગૌતમ સમય માત્રનો પણ પ્રમાદ ન કરીશ. અહીંયા ક્ષણ શબ્દ નથી, ક્ષણ શબ્દ નથી. ક્ષણ છે એ ગણી શકાય એવો કાળ છે, કાળનું એ સ્વરૂપ છે ક્ષણનું કે જેને માપી શકાય. સમય એ એટલું સૂક્ષ્મ સ્વરૂપ છે કાળનું કે જેને માપી શકાતો નથી. એટલે આપણા બધા વ્યવહારિક માપતોલથી બહાર થઈ ગયું, સમજાય છે. સમય સમજવો હોય તો આકરો છે, આપણા કોઈ ન કામ આવે. હવે જ્ઞાની કે છે, તો જ્ઞાની સમયની પણ પર્યાય ને જાણે છે. આ જ્ઞાની એટલું બધું એને જ્ઞાનનું સામર્થ્ય છે, સૂક્ષ્મતા છે, કે જ્ઞાની સમય માત્રની પર્યાયોમાં થતા ફેરફારોને જાણે છે. સમયને જાણે તે કેવળ જ્ઞાની, સમયને જાણે તે સર્વજ્ઞ, સમયને જાણે તે સર્વજ્ઞ. તો સમય કેવો? તો કે આંખના પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ ગયા, આંખના પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ ગયા. આવી સમયની સૂક્ષ્મતા, આટલો પ્રમાદ કરવાની પણ ગૌતમને આ પ્રભુ ના પાડે છે. ગૌતમ કોણ છે? જેવો મારા તમારા જેવો છે, ધંધા ધાપા લઈને બેઠો છે, કુટુંબ પરિવાર લઈને બેઠો છે, બિઝનેસ લઈને બેઠો છે. એ કે સાહેબ નવરો જ છું, આ તમારો ઓઘો લીધો છે હાથમાં. અને ભગવાન કહે છે કે તોય પ્રમાદ નહીં કરીશ. એમાં ભગવાન એટલા બધા લગભગ 20-22 ઉદાહરણો આપે છે અને આ સૂત્ર આજ ચાલ્યા કરે, સમયમ ગોયમ માપ માયે, કે ભાઈ જેમાં ઝાડનું પીળું થયેલું પાન છે એને એક પવનની લેરખી આવતા ખરી જતા વાર નહીં લાગે. ક્યારે ખરશે એ ખબર નથી, પણ સામું જોયા કર,
અને ગમે ત્યારે ખરશે. એ ખૈરા પહેલા એક સમયે પણ તને ખબર નહીં પડે કે ખરી રહ્યું છે. એક પુષ્પ ઉપર ઝાકળનું બિંદુ જામી ગયું છે અને પવન વાઈ રહ્યો છે. એ ઝાકળનું બિંદુ ક્યારે સરી પડશે કહી શકાય એમ નથી. અંજલિમાં પાણી લીધું છે, પાણીની ધારા સતત ચાલી રહી છે, બુંદ બુંદ પાણી ટપકી રહ્યું છે, પણ અંજલિ છે, પણ હાથની અંજલિ છે. અંજલિનું જળ પૂરું થઈ જશે ખબર નહીં રહે. એવું આ સંસારની અંદર આયુષ્ય છે. આયુષ્યનો આ ઉપમા જ્ઞાની ભગવંત આપે છે. મહાવીર સર્વજ્ઞ છે, ગૌતમ ત્યાં સર્વજ્ઞતા મેળવવા માટેનો ઉમેદવાર છે, એ સર્વજ્ઞતાનો ઉપાસક છે. એને આટલી આત્માના સામર્થ્યની ચરમ સીમા સુધી પહોંચવું છે. ચાર જ્ઞાનના ધણી છે, પાંચમા જ્ઞાનના બારણે ગૌતમ ઉભા છે. ભગવાનનું સમવસન છે, તીર્થંકરની દેશના ચાલે છે અને ભગવાનની નજર એના ઉપર. ગૌતમને ઉદ્દેશીને આખા જગતના જીવોને દેશના આપતા કહે છે કે હે ગૌતમ, સમય માત્રનો પ્રમાદ ન કર. તો એનાથી બાકીના લોકોએ શું સમજવાનું કે આને જે કહ્યું છે એથી અનંત ગણો બોધ આપણને લાગુ પડે. એટલે ભગવાને નામ કીધું ગૌતમનું. આપણને કહ્યું તો કેમ સમજાવવું, આપણને કે તો આપણી ભૂમિકામાં સમજાવવા માટે કોઈ શબ્દ ઉપલબ્ધ નથી વાણીમાં. એટલે કહ્યું કે ગૌતમને સમજાવ્યું કે સમયનો પ્રમાદ ન કર. હવે આપણે તો ગૌતમને સમજવાના, આપણું કામ શું? ગૌતમને સમજા. ઓહો, ભગવાનનો પ્રથમ ગણધર એવા ગૌતમ, ચાર જ્ઞાનના ધણી, એને પણ કહે છે કે એક સમયનો પ્રમાદ કર્તવ્ય નથી. પ્રભુ અમને તો સમજાઈ ગયો, સમય માત્ર પણ પ્રમાદ કરવાની તીર્થંકર દેવની આજ્ઞા નથી. એટલે જે સત્સંગનું આ કહ્યું કે વિપરીત સંજોગોમાં છો, સમુદાય વિપરીત છે, અદ્વેષ ભાવે રહેજો, સંસારની ઉપાધિમાં રહેવું અને આત્મભાવે પ્રવર્તવું એ બહુ દુષ્કર છે, ના નથી. જ્ઞાનીઓ માન્ય કરે છે, પણ છતાં ભજના સત્સંગની કરવી, ઉપાધિને વહન કરતા લક્ષ્ય નિરુપાધિનો રાખવો, પ્રવૃત્તિ ધર્મ બજાવતા બજાવતા આ નિવૃત્ત કેમ થવું એ કરવું, અને બધા જ આરંભ સમારંભનો ભાર ખભા ઉપર લઈને ફરતા ફરતા વાત તો એ જ રાખવી કે ક્યારે મોકળા થવું. બધી જવાબદારી હું ઉઠાવું છું, અને દુનિયાની જવાબદારીની ઉઠાવવાની કાંઈ જરૂર નથી. સંસાર ચાલ્યા કરશે, પણ તું મોકળો ક્યારે થાય એ લક્ષ્ય રાખજે. આ એમ સમજે છે કે હું આ બધાનું આનું કરું છું, જે આનું કરું છું, જે આનું ક્યારે કરું, આ કરે. આ ઊંધો માર્ગ છે. આ ઊંધા માર્ગે ચાલવાની બદલે તું લક્ષ્ય એ નક્કી કરજે કે હું ક્યારે પ્રભુ મુક્ત થાવ, મોકળો ક્યારે થાવ, ક્યારે આ બધો ઉપાધિ છે એ મને આવેલી છે. જ્ઞાનીએ એક શબ્દ પ્રયોગ સરસ કર્યો છે કે કોના સંબંધે વડગણા છે, રાખું કે એ પરિહરું. જ્યારે તારે વિચાર થાય કે રાખવા, વધારવા કે છોડી દેવા, તેથી નક્કી કરજે કે કેના કારણે છે, કેના કારણે છે. તો કે તારા મોહ અને અજ્ઞાનના કારણે છે, તારા મોહ અને અજ્ઞાનના કારણે છે. જેના માટે તું કરે છે એને તો તું નહીં કરતો, તું નહીં, તારો ભાઈ બીજો. એને સંસારમાં જેને પરિભ્રમણ કરવું છે એને બાપ મળી રહેશે, એમાં તારે બાપ થવાની જરૂર નથી. આ એમ સમજે છે કે મારા વિના. અરે જેને પરિભ્રમણ કરવું છે એને બધું મળી રહેશે, તું શું કેમ ચિંતા કરે, તું શું કેમ બાપતા છે, થશે કોક બાપ. સંસારની અંદર કોના સંબંધે વડગણા છે, રાખું કે પરિહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. બસ શાંત ભાવે જો આ વિચાર થાય, વિવેકથી થાય, તો બધા જ જે આત્મજ્ઞાનના સિદ્ધાંત છે એ બધા તારે સમજવાની જરૂર નથી, અનુભવમાં આવી જશે. સત્પુરુષોનું યોગબળ, જગતનું કલ્યાણ કરો. અહીંયા 399 પત્ર પૂરો થાય છે.